અને ગુરુની ભક્તિ. ગઈકાલે જોયું કે ગુરુની ભક્તિ કેવી હોય, ગુરુની ભક્તિ કેવી રીતે મેળવાય, ગુરુ ભક્તિનું સ્વરૂપ. તે પહેલા જોઈએ કે ગુરુ ભક્તિની કિંમત કેટલી ચૂકવવી પડે. લક્ષ્મણદાસજીને ગુરુ ભક્તિ મળી, પણ એ ગુરુ ભક્તિ મેળવવા માટે કંઈક આપવું પડે. જેમ બજારમાં વસ્તુ ખરીદ કરવા જોઈએ છે, લેવી છે તો પાકેટ ખોલવું જ પડે, કંઈક કિંમત ચૂકવીએ તો જ વસ્તુ મળે. એમ ગુરુ ભક્તિ અને ગુરુના વેણ એટલે ઉપદેશ, એ અમસ્તો નથી મળતો, એમને નથી મળતો. અને એની કિંમત કોઈ પૈસામાં વસ્તુમાં ચૂકવાતી નથી. માનો મહારાજને આપણે ગુરુ મહારાજને ભેટ ધરી દઈએ એટલે ગુરુ મહારાજ આપણી પર ખુશ થઈ જાય અને આપણને ગુરુ વેણ ગુરુ ભક્તિ આપી દે, એ તદ્દન ભ્રામકતા છે. અદેસંગે માગ્યું ગુરુની ગુરુ ગુરુ વેણ ને ગુરુની ભક્તિ સમજાવી અને કે બાપજી અમને સૌને માટે આ વસ્તુ આપ. એ ગુરુ મહારાજ પાસેથી અદેસંગ લેવા નીકળ્યા છે. આપો, અમે આપની પાસે પ્રસાદ માંગી અને પ્રસાદીમાં અમને ગુરુ વેણ અને ગુરુની ભક્તિ, વેણ એટલે કે ઉપદેશ, આજ્ઞા આપો. ઉપદેશ તમે જે ઓચરશો પૂરમાં તે આવી થશે પૂરમાં, પછી મળી રહેવું મહાનુરમાં આત્મપદમાં. પણ એને માટે આપણે ગુરુ મહારાજ પાસે માંગીએ કે સાધન સતગુરુનું સાચું કર જોડીને હું રાજી રહું. સાધન સતગુરુનું બીજું સાધન સૌ કાચું. જે કઈ માંગીએ મેળવીએ બધા જ ક્ષણભંગુર, નાશવંત, ક્ષણિક, થોડોક સમય માટે કામ લાગ્યા. મહારાજને અરજ કરીએ કે મહારાજ ગાડી મળે, ઘર બંગલો થઈ જાય, છોકરા પણ નીકળે જાય કે લગ્ન થઈ જાય, એવી દયા કરો. આપણે માગ્યું વ્યવહારિક એ બધી બાબતો આપણી મહારાજે પાર ઉતારી દીધી. પછી પરણાવતી દીધા ને પાછળની સમસ્યા ઉભી થઈ. એનું એક નહીં અનેક, એવી દરેક બાબત. ગાડી લાવી આપી તો ખરી, પણ એવી ખોટવાય ને, એવા ખર્ચા કરાવડાવે કે થાકી જઈએ દુઃખી. એટલે આવી બધી બાબતો જે ક્ષણિક છે, ક્ષણભંગુ, આપણે માગીએ છીએ મારા દયા કર. પણ જે કંઈ માગીએ છીએ આપણે બધું આવું ક્ષણિક માગીએ, વ્યવહારિક માગણી કરીએ છીએ કે જે મેળ્યા પછી ક્ષણિક આનંદ, પછી પાછો એની પાછળ દુઃખનો ઢહેડો જ કાઢવાનો. એને આપણે ઘરમાં ઢહેડા કાઢવાનો કંટારીએ ત્યારે આ શબ્દ વાપરીએ. ઘરમાં આ ઢહેડા કરવાના તો જે કંઈ આપણે મેળવીએ છીએ એની પાછળ આપણી સમજશક્તિ બહુ જ ટૂંકી, દ્રષ્ટિ પણ ટૂંકી હોય. ક્યાં ચારે બાજુને માગી લે, દૂરનું શું, દૂરનું જોતા નથી આપણે. દૂરંદેશિતા હોવી બહુ જરૂરી છે. ટૂંકી સમજથી તમે માગી લીધું, પતી ગયું પછી, પણ આગળ શું, એની બહાર નીકળે એટલે પાછું દુઃખ. તો ગુરુ વેણ ને ગુરુની ભક્તિ સમજાવી મને કે અદેસંગ પોતે માગે, ચૂકવવું પડે. પણ ચૂકવણીની અંદર આપણે તો ચૂકવીએ, પણ તમે માગ્યામાં બહુ નાની હલકી વસ્તુ માગી, કોઈ વેપારી ત્યાં જઈએ ભાઈ માલ ભલે પૈસો લે પણ સારો સરખો માલ આપજે, મને થોડું સસ્તું નહીં હોય તો ચાલશે, સાહેબ બે પૈસા વધારે આપીશ, પણ મને મારું મારી વસ્તુ સરસ સારી મળવી જોઈએ. એમ આપણે દરેક બે પૈસા વધારે લઈ લે નાના, પણ આપણે તો રજની વસ્તુ કે ક્ષણિક વસ્તુ લઈ જઈને ઘેર જઈને તૂટી જવાની છે, એ લઈને આવીએ ચલો આ લઈ જાઓ. વ્યવહારમાં કંઈક ક્ષતિ આવી એટલે પછી એ તૂટવાનું જ ને, તો આવી ક્ષણિક વસ્તુ લઈને આવીએ છીએ, ઘેર લાવતા લાવતા મને તૂટી જાય, ઘરમાં રાખ્યા પછી એ તૂટી જાય. પણ મહારાજને કંઈક પ્રભુ આપ એવું આપો કે જે આપની પાસે અમે એવું માગીએ છીએ, ચૂકવીએ છીએ, પણ ચૂકવવાનું શું છે કે એવું એવું માગીએ કે જે શાશ્વત. તો શાશ્વત છે આત્મસુખ, આત્મશાંતિ, જીવનની અનુભૂતિ, આ બધું શાશ્વત. પણ વ્યવહાર છે બધો ભૌતિક છે, અને આપણે ક્ષણિક માટેના સંતોષ માટે જ માગીએ છીએ, ક્ષણિક સંતોષ પૂરું. અદેસંગ મહારાજ ભગત કે છે કે આપો ગુરુવેન, ગુરુની ભક્તિ સમજાવો, કહેજો. માગ્યું તો ખરું કે આટલું સરસ આપીએ, પણ કિંમત કેટલી ચૂકવી પડે, આપવું તો પડે. જેને કહે બાંધો, આપણે બાંધીએ ને આપણે પાકેટ છોડીએ ને પેલો પૈસા બાંધે ને આપણે વસ્તુ બાંધીએ, બાંધ છોડ ભાંજગઢ બેઠાઈએ ત્યારે કેટલી બાબતો નવી બને ને કેટલું તોડી નાખે, ભાગવાનું ઘડવાનું ભાગવાનું નામ ભાંજગઢ. ભાંજગઢ શબ્દનો અર્થ ભાગવું, તોડવું, કેટલાના મન તૂટે, કેટલાના સંબંધો તૂટે, કેટલાના કામ તૂટે, અને પાછા નવા બંધ ભાંજગઢ. આ શું ભાંજગઢ તોડફોડ? તો એમ ભાંજ છોડ બંનેને, એને માલ છોડવાનો છે, આપણે પૈસા છોડવાનો, એ પૈસા બાંધશે ને આપણે માલ બાંધશે, એ નામથી બાંધ. તો બાંધછોડનો વ્યવહારનો બાંધછોડ જે છે એ જુદો છે. પણ અહીંયા બાપજી માંગે છે, જે કહે છે પોતાના શ્રી મુખે જોઈએ છે, ગુરુ ઉપદેશ જોઈએ છે કે હા, બાપ ગુરુ ભક્તિ જોઈએ છે કે હા, કિંમત આટલી થશે, ચૂકવાય તો લઈ જાઓ, નહીતર જાઓ ખાલી હાથે પાછું. માગ્યું છું કે હું ને મારું મૂકી દઈને ગુરુ વચને, જે બધું મૂકી દેવું પડે, જો ઘર ફૂંકે આપનો તો ચલે હમારી સાથ. કબીરા કબીરા ખડા બજાર મેં લે લકુટિયા, ઘર છોડી નીકળી જવાનું. એક હરદયાલજી કરીને સંત હતા, શેઠ હતા, બહુ મોટો વેપાર ને પેઢી, અને એમણે એક વૈરાગ શતક લખેલું, છંદ સોરઠાને દોહાને એની અંદર. તે કોઈ સંતે વાંચ્યું, ઓહો આટલું સરસ લખે છે, લખનારો કેવો ત્યાગી ને વિરક્ત. તે હરદયાલજીના એ વૈરાગ શતકને વાંચીને એમને શોધવા માટે નીકળ્યો. પહોંચે 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 જ્યાં હતા ત્યાં, તે શહેરની અંદર મોટું બજાર ને બજારની અંદર મોટી ધમધમતી પેઢી ચાલે, અને એની વચ્ચે આમ માથું ઊંચું કરવાની નવરાશ નહીં, એટલે બેઠેલા. અને કોઈ પેલા હરદયાલ સંત કોણ, જે મહારાજ એ શરીર કો હરદયાલ કે છે, એ શરીર કો હરદયાલ કહેતે હૈ મહારાજ, અભી આપ બેઠીએ ફિર મેં આપસે અવકાશ પર બાત કરું. તો સંતો પેઢીથી ઉતરીને સામેની બાજુએ કોટલે બેસી ગયા બીજા કોઈની દુકાને. સાંજ થઈ પેલા શેઠ પરવારી પગે લાગે આવો મહારાજ. પછી આપ આપ સ્વયં હરદયાલજી મહારાજ, હરદયાલજી આજ્ઞા કરી ક્યાં સેવા. ચલો કે ઘર ભિક્ષા લેલો, ભિક્ષા લેવા ગયા, સત્સંગ થયો, રાત રહ્યા, બીજે દિવસ ફરી પેઢી આવ્યા. એટલે સંત બેઠેલા, પછી બપોરે જમવાનો સમય થયો કે ચલો અબ મેં ચલું, મારી સાથે આપ બી ચલો. પેલા શેઠ, પેલા સંત આગળ ને શેઠ પાછળ. હરદયાલ હો ગયું જેવું લખ્યું હતું એ પ્રમાણે વૈરાગ શતક લખેલું, એમ ભર્તુહરિના સંસ્કૃત શ્લોકો ઉપરથી એમણે છંદ સવૈયા ઉપર લખ્યું. જે માત કી પેટ મેં પેટ ભર્યો તબ પેટ કી ખાતર ક્યો રુચિતાઈ. હરદયાલી નિકલ પડ્યો, ગુરુવેણ ને ગુરુની ભક્તિ સમજાવી મને કહેજો. ચલ કહ્યું, એની સાથે જ હું ને મારું મૂકી દઈને ગુરુ વચને ચલ કહ્યું. તો ચલો એટલી મોટી પેઢીને ત્યાં ત્યાં મૂકી દીધી, ત્યાં પેલા કપડાં ખંખેરી નાખ્યા, સાપ કાંચરી ઉતારીને ચાલી નીકળી જાય, એ કિંમત. હું ને મારું મૂકી દઈને ગુરુ વચને, હું ને મારું મૂકી દેવાનું એટલે શું છે સમજો, કે આ તત્વજ્ઞાન છે ને, આ વેદાંત બોલવા માટે નથી, સમજવા, જીવનની અંદર સમજીને શાંતિ મેળવવા માટે. વ્યવહાર જે હોય તે ઉપલબ્ધ કર્યા કરો, કે બધું છૂટવાનું નથી, છોડી દેવાનું નથી, પણ સમજણ પૂર્વક જીવન જીવવાનું. બાપજી જે આજ્ઞા કરે છે કે હું અને મારું એ બે મૂકી દો, વ્યવહારમાં ઘણી બધી શાંતિ થઈ છે. ઘરની અંદર આજે બધો કકડાટ છે ને, બધો મોટા ભાગનો હું અને મારાનો છે. તો એ વ્યવહારિક જીવનની અંદર સમજણ પૂર્વક જે કકડાટ પારો, જે હું તું નો જે બાબત છે ખેંચાતા, એને ટાળી કરી દો. અડધા ભાગની અશાંતિ દુઃખ ઓછા થઈ છે ઘરમાં. એટલે વ્યવહાર અને પરમાર્થ બંનેને સાથે, જે કંઈ જ્ઞાન છે આ નશ્વર છે, ક્ષણભંગુર છે, બોલવા માટે નથી, જીવનની અંદર અનુભવવા માટે. જગત નાશવંત છે, આ શરીર ક્ષણભંગુર છે, અને દેહાધ્યાસ ન રાખવો, વાત બરાબર, દેહાધ્યાસ ન રાખવો એ આપણે અંદરથી સમજવા, મન બુદ્ધિથી આપણે ઇન્દ્રિયો છે, એની સાથે શરીર સાથેનો કેટલો વ્યવહાર રાખવાનો, જેટલો એને જરૂરનો છે, આવશ્યકતાનો છે એટલું જ, એથી વધારે નહીં. હું ને મારું મૂકી દે, આનું નામ શરીર એકદમ તો છોડી દેવાનું નથી, પણ એની અંદર જે અહમતા ને મમતા છે એને છોડી દો, સાહજિકતાથી જીવન જીવો. અને જયારે પરિવારની અંદર હોય, થોડુંક સમજણપૂર્વક બાદ છોડે થઈ જાય, અને કદાચ જતું કરવું પડે પરિવારમાં ને પરિવારમાં, તો કે ઘી ઢોરાયું તો ખીચડીમાં એમ માનીને ચાલો, સાર ભાઈ લે તું મોટો છું, તું નાનો છું, આ તું લે. આવો વ્યવહાર ગુરુ મહારાજના શ્રીમુખનો આદેશ અને ઉપદેશ પણ આ શીખવે છે આપણને. સુખસાગર મહારાજ સ્વયં બોલી રહ્યા છે કે જીવન વ્યવહારની અંદર અને પરમાર્થની અંદર બંનેમાં એટલી સમજણ પૂર્વકની અહમતા મમતા રાખો, જેથી દુઃખી ના. અને એ વ્યવહારતાની અંદર પણ ક્યારેક ખેંચાતાણ ન કરશો. હા, તું તારી વાત માની દીધી, બસ તમારી માની. જો બાંછોડ ન હોય તો જીવનની અંદર કશું પ્રાપ્ત ન થઈ શકે, અને ક્યારેય શાંતિ ના મળે. તમે માગ્યું ગુરુવેણને ગુરુની ભક્તિ સમજાવી મને કહેજો, તો મહારાજે કહ્યું હું ને મારું મૂકી દઈને ગુરુ વચને રહેજો. આ બે વસ્તુ જોઈએ છે, કિંમત ચૂકવો. વસ્તુ ઊંચા ભાવ ઊંચી ઊંચી સારામાંની જોઈએ છે, તો કિંમત વધારે ચૂકવો. સીધી વસ્તુ. અને કિંમત ઓછી આલવાની દાનો થશે, તો પેલો તમને જે છે પકડાવશે કે આટલી જાઉં તમારા માટે આ સારું, આ તમને અનુકૂળ આવશે. શું કહેવાય? એટલે જેવી વસ્તુ એવી કિંમત. ગુરુ મહારાજ ના વેન ની કઈ જેવી તેવી કિંમત. આજે બજારમાં તમે એ કરી દીધું કે ભાઈ હું તમને કહું છું આવતીકાલે તમારે કામ કરવાનું છે, તે સહી કરી દીધું. બીજે દિવસ તમારે કહ્યું તમારે નથી આવતું, તમે કેવા માણસ, તમે લખી લેખિત કરીને સહી કરીને આપ્યું, વચન આપ્યું. અને વચન ચૂકે તો હું લાજુ, દયા કરો ને શું કહું છું. વચન ચૂકીએ તો આપણી ક્રેડિટ કેટલી રહી બજારની અંદર? કોઈ આપણી સાથે ફરી કામ નહીં લે. તો ગુરુ વેણ એ કઈ એટલું સસ્તું નથી કે ચાલો ભાઈ સત્સંગ સસ્તો મળી જાય છે, જેમ બેસીશું એટલે કામ ચાલે. એટલો સસ્તો નથી. એન્ડ એ પણ પાછું પોતાને અંદરથી સમજવાનું, બહાર કોઈ એની કિંમત નહીં કહીએ એ નથી જરૂર. કિંમત આંકી શકાય જ નહીં, કિંમત આંકવાની જરૂરી નથી. પણ આપણા જીવનની અંદર આપણે એને સમજવાનું મારા જીવન માટે કેટલું કિંમત. ગુરુ વેણ ને ગુરુની ભક્તિ પહેલા એકવાર વાત કરી દીધું ખ્યાલ હોય તો. એક સંતે જ્યાં જાય ત્યાં બધાને નિયમ લેવડાવ્યો, સત્સંગ કરે અને સત્સંગ પછી નિયમ લેવડાવ્યો, કોઈ કોઈ નિયમ લઈ લો. તો જુવાન છોકરો છે તે પેલા સંત ની છઠ્ઠા વર્ષ કે મારે કાંકરા નહીં ખાવું, એટલે બધા હસ્યા. સંતે બહુ ગંભીરતાથી સારું પેલા પાર છે ગુરુ વેણ. પછીથી ભણ્યો ગણ્યો મોટો થયો, સંપન્ન થયો, ઘરમાં સંતાનો થયા, સારી નોકરી બહુ સારું કમાતો થયો. તો કઈ નોકરી કરતા એની પત્નીની સાથે કે બહુ દિવસ થયા કોક દાડો કંઈક બહાર ફરવા ચાલવા કે પછી સિનેમા પિક્ચર જોવા તો લઈ જાઓ કે છે. સારું કે છે આ શનિ રવિ આપણે કામ કરી એ કરી દે કે છે, આ બનાવીશું ઝેબ્રાન ખીર બનાવીશું, મેથીન ભાજી સરસ મળે છે અત્યારે, એટલે ઝેબ્રાન ખીર તૈયાર કરીશું, પછી એક ટિકિટ લઈ આવીશું, આપણે ચારેય જણા જોવા દઈશું છોકરાને બધા. નક્કી થયું શનિવાર કે જો કાલ રવિવાર છે, યાદ રાખજો પેલા આયા ઓફિસે, કાલ રવિવાર છે યાદ રાખજો. પણ શનિવારની મોડી રાતે એક ફોન આવ્યો છે એટલો કે ભાઈલા આટલું કામ કરવા જવાનું છે ને, આપણો મોટો એક ઓર્ડર મળવાનો છે અને ફાઇલો લઈને તમારે જે કામ પતાવીને આવતા રહીજો. કે સારું. ગયા જે દિવસ વહેલી સવારે એક નોકર ડ્રાઈવર ગાડી બધા આવે, પેલી કહેતી કીધું હા યાદ રાખજો આજે બધું તૈયાર છે. હું આવી જઈશ કશો વાંધો. ગયો એને બેઠા ઓફિસની અંદર સામસામી, એકબીજા નેગોશિએશન થવા માંડ્યા. હા ના હા ના હા ના કરતા બપોરનો જમવાનો ટાઈમ છે, એક વાગ્યો કઈ મેળ ના પડ્યો. જમ્યા પછી ફરી બેઠા, લગભગ ચાર પાંચ થયા ત્યારે માંડ માંડ કંઈક વાતો હતો સહીઓ કરવાની હતી. શેઠને ફોન કર્યો કે આ પ્રમાણ છે, તો શેઠ કે ના આમ નહીં, પેલાને ઉતાવળથી છે તો આવ ચાર વાગે પતી જાય તો નીકળી જવું. પછી ચાર ના છ ચાર આઠ એટલું બધું કરતા કરતા રાત દસ વાગ્યા અગિયાર વાગ્યા. આ બાજુ પેલી બિચારી રાહ જોઈ, હમણાં આવશે હમણાં આવશે, ખાવાનું તૈયાર કરી દીધું. તાતી રાહ જોઈ, છોકરા બે ના 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 ઊંઘી ગયા. એક વાગ્યો દોઢ વાગ્યું પેલી રાહ જોતા જોતા આમ જરૂર ખેડ એ બેસે બેસે ઊંઘી ગયું. નીચેથી બેલ માર્યો, પેલા તો ધુવા પુવા અકળેલા, પગ પછાડતા થોડુંક મોડેથી ચાલુ કરી દીધું, ફિર્યા કપ અને બારણું ખોલ્યું આયા અને બેઠકે પેલો પાણી પીધું, બેઠો લો ખાઈ લો. હવે મોડા આવ્યા છે તો આ ખીર તો ટાઢી કાંકરા જેવી થઈ ગઈ છે, એટલે એ છંછેડી ગયો. પેલા છણકો કરતા છંછેડ જાને જ ખાવું. છોકરા તો ઊંઘી ગયા હતા, બે જણ ઊંઘી, હવાર ભૂખ કોઈની હગી થાય, હવાર ઉધે છે કે ખા ચાલ કે ખાઈએ ભૂખ લાગી. બોલે ખીર ને દાડવા ગયા, શિયાળાનો દાડો એટલે ખીર બગડી નહોતી, મેથી ભાજી મળતી હોય તો પછી ખીર ઠંડી ના બગડી ના જાય ને. કોગરો કરી બ્રશ કરીને બધા ચારે બેઠા, ત્રણ જણ બેઠા ને પેલી પુરેશમાં જોયું કે ખીરનો કલર બદલાઈ ગયેલો. હા તો આવું થયું નથી, આ નાખવા બહાર ફેંકવા ગયા, અંદરથી ઘીલોડી નીકળી મળી. પેલી આઈને કઈ સારું થયું રાતે ના ખાધું તે, તો ગીલોડી પડેલી રાતે ખાધું તું. ગુરુ વેણ અને પેલા સંત પાસે કહેલું કાંકરા જે કાંકરા નહીં ખાવ, અને એને કાંકરા જેવી કે મારે તારી ખીર નથી ખાવી. આ ગુરુ વેણ સમજાવીને કહ્યું, એને એટલે સુધી ગળે વાત ઉતરી ગઈ, અરે પેલા સંત ની મેં મશ્કરી કરી હતી, મશ્કરી કરી કાંકરાની, કાંકરા નહીં ખાવ નિયમ બાળ્યો હતો, આજે મારે સાર્થક થયો. એની આંખમાં આંખ વાળી, બોલો સંત યાદ આવી ગયો, મેં મશ્કરી કરી હતી, મને કેટલો પાપ, મને કેટલો અપકાર. સમજાવી મને કે માણસને આ રીતે કોઈક પ્રસંગ પાડીને સમજાવવામાં આવે ને તો જ વાત ગળે ઉતરે કે ગુરુ વેણની કેટલી કિંમત હોય. પછી પેલા સંત ક્યારેક ફરતા ફરતા ફરી પાછા એ ગામમાં વર્ષો પછી આવ્યા, અને એ જ પ્રમાણે સત્સંગને નિયમ લેવડાવ્યો કે ભાઈ ચલો પૂરું થયા પછી એક એક જણ નિયમ લઈ લો, કોઈક નિયમ લો ગમે તે. સવાર વહેલો ઉઠીશ, મોડો નહીં ઉઠવું, ચા નહીં પીવું, માતા પિતાની સેવા કરીશ, આ કરીશ, નિત્ય નિયમ કરીશ, કોઈ ને કોઈ નિયમ, કોઈ સારું કામ કરીશ, કોઈ સેવાનું કાર્ય કરીશ, કોઈ પરોપકારનું કામ કરીશ, હું વ્યસન છોડી દઈશ, અપશબ્દ નહીં બોલું, ઝઘડો નહીં કરું, અને જેને જે નિયમ લેવો નિયમ લઈ લે. ફરી પાછા સંત આવેલા એ રીતે બધા નિયમ લઈ લઈ લઈને જતા રહ્યા. પેલો યુવાન એકલો એક બાજુ, પેલા સંતને થયું કે આને શું હશે, બહુ દુઃખી થયું, બોલાયો દંડવત પ્રણામ કરીને ખુલ્લું મોઢું મૂકીને ભોક મૂકીને રડ્યો. નાનું બાળક રડ્યો કે બાપજી મને માફ કરો, મેં આપનો બહુ આપનો અપરાધી છું, ગુનો કર્યો, મને ક્ષમા. શું છે કહેતો ખરો, વર્ષો પછી ભૂલી ગયેલા, આટલા વર્ષો પહેલા આપ આવેલાનો એક યુવાન તરીકે મેં આપની પાસે મશ્કરી કરવા નિયમ લીધેલો, અને એ મશ્કરીનો નિયમ ગુરુ વેણ મેં પાળ્યું, એની કિંમત તો આજે મને સાથે તમે પછી આખી હકીકત કઈ સંભળાવી, અને ચાર બચી ગયા હોય તો આપના આશીર્વાદ આપે આપેલા. એક મશ્કરી કરવા માટે લીધેલો નિયમ અને કહ્યું કે ગુરુ વેણ પાળજે, ગુરુ વેણ ને ગુરુની ભક્તિ સમજાવી મને, કિંમત ચૂકવવી પડે. હું ને મારું મૂકી દઈને ગુરુ વચને જે. જય મહારાજ. ગુરુવારના સૌને આશીર્વાદ.